તારીખ 2-8-1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ગાથા 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 36
ચેતન જોની જવાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં જવાનમાં કરતા કરો આ વાત જીવી પડે છે એનું કારણ લોકોને તત્વનું મનન નથી તત્વનો વિષય સૂક્ષ્મ છે આત્મા તો સ્વભાવે કરીને જેમ જ્ઞાન સ્વભાવે છે એમ સૂક્ષ્મ સ્વભાવે સૂક્ષ્મત્વ પણ એનો ગુણ છે જ્ઞાન છે વસ્તુ સૂક્ષ્મ હોવાથી એ વિષયનું નિરૂપણ છે એ પણ સૂક્ષ્મ છે લોકોને એ દિશામાં વિચાર નથી મન નથી એટલે વાત નહીં પડે છે જાતે વિચાર ન કરે તેને શું લાભ થાય અને જૂની પડે છે એમાં વાત જૂની છે એક હકીકત છે તો પણ પાત્રતા હોય તો ભાવ બીજો આવે પાત્રતા ન હોય તો ભાવ બીજો આવે પાત્રતા ન હોય તો એની ઝીણી વાતમાં સમજાવો આવે આપણને સમજાતું નથી થોડી દીધું જે સમજાય એવું આપણે વિચાર અથવા આપણે હજી આ ઝીણી વાત સમજવાને લાયક નથી માટે જાદી જાદી વાત હોય આપણે રાખો એની વાત હમણાં કાંઈ નહીં વિચારો નહીં સમજવાનો જ્યારે પાત્રતાના લક્ષણમાં 105 પત્રમાં તેને જી લીધું છે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ છે કેટલા શબ્દ ક્યારે પણ સદાય એટલે ક્યારે પણ ઝીણી વાત સૂક્ષ્મ વાત તત્વની શ્રી ગુરુના જ્ઞાનમાં નીકળે છે તો એને એકદમ ઝીલવા માટે તત્પર થઈ જાય છે એની અભિલાષા છે એ સચેત થઈ જાય છે કે આ વાત મહત્વની છે અને મારે સમજવી છે સમજવાનો પ્રયત્ન હોય છે જેને પ્રયત્ન હોય એને ન સમજાય એવી આ વાત નથી પ્રયત્ન હોય અને ન સમજાય એવી કોઈ આ વાત નથી પણ જાતે વિચાર ન કરે તેને શું લાભ થાય કે પ્રયત્ન ન કરે એને કેવી રીતે સમજાય તીર્થંકર આદિ જ્ઞાની પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છતાં નિમિત્તને ઓળખીને ઉપકારી નિમિત્તની અસર ન લે તો સૌ ઉપકાર થાય જો ઉત્કૃષ્ટ નિમિત્ત તીર્થંકર દે એમનું નિમિત્ત મળે અને એને ઓળખે નહીં તો ઉપકારીપણાનો ભાવ આવે નહીં અને એ ઉપકારી છે એવી રીતે અસર ન લઈએ તો એમની વાણી છે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધે જે ઉપકાર થવો જોઈએ એ ઉપકાર નથી થતો કાંઈ શ્રદ્ધામાં ન સમજતા હોય ને એ ડાક્ટર એમ કે તમે તમારા ઉપર શ્રદ્ધા રાખશો તો તમને દવાની અસર થશે નહીં તો નહીં થાય ભાઈ ડાક્ટર શું કે તમે શ્રદ્ધા રાખો દવામાં અને ડાક્ટરમાં તમે શ્રદ્ધા રાખો તો તમને અસર થશે નહીં તો માનસિક રીતે એમ લાગ્યા કરશે કે આ મને કાંઈ ફાયદો નથી મને કાંઈ ફાયદો તમે અમારામાં વિશ્વાસ રાખો એ તો તદ્દન લૌકિક વાત છે અહીંયા તો શ્રી ગુરુ કહે છે એને ઓળખીને બહુમાનપૂર્વક સાંભળે નહીં. સાંભળવા બેસે ત્યારે એને બહુમાન ન હોય તો જે કાંઈ સાંભળે એની કોઈ અસર થવાની પરિસ્થિતિ બની શકતી નથી. અને એ તો માણસ વિચારી શકે છે પોતાને બહુમાન આવ્યા પહેલાંનો સાંભળવાનો પ્રયોગ, સાંભળવાનો જે પ્રસંગ હોય એને, અને બહુમાન આવ્યા પછી સાંભળવાનો પ્રસંગ હોય એને સમજે વિચારે તો તરત ખ્યાલમાં આવે કે કેટલો મોટો ફરક પડે છે. પુણ્ય પાપ રાગાદી પર વસ્તુનો અકર્તા છે, હું નિર્મળ જ્ઞાતા જ છું એમ પોતાની શરણ જ્ઞાન દશાને માં ઠરવાનો નિશ્ચળ અભ્યાસ કરે. શરણ જ્ઞાન દશા લે છે, જ્ઞાન દશાનો ચલિત પણ નથી લેતા. જ્ઞાન દશા છે ભલે તરંગ જુદા જુદા છે પણ પાણી સળંગ છે, એમ જ્ઞાન સળંગ છે. એ જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનમાં ઠરવાનો અભિપ્રાય કરે તો રાગ દ્વેષ ને જડ ન કરતા ન થાય. એટલે કે પોતાના જ્ઞાન ગુણ ન કરતા થાય એ તમે જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, પોતાના સ્વભાવનો અથવા સ્વાભાવિક પરિણમનનો કરતા થાય. જળ પરમાણુ દેહાદી શુભ શુભાદી ક્રિયા મારી નથી, પુણ્યવૃત્તિ શુભા ઈચ્છા આદિ અસ્થિરતા મોહકર્મનો વિકાર છે તે જીવનો ધર્મ નથી, એમ પરાધીનતાથી છૂટીને રાગાદિથી રહિત નિર્મળ જ્ઞાન સ્વભાવમાં જીવ ફરે ત્યારે જ્ઞાનનો કરતા થાય. પોતાનું જે પરિણામ એનો એ કરતા થાય છે કે પોતે સ્વતંત્રપણે જ્ઞાન દશાને ત્યાં કરે છે. પોતાનું ભાન થાય ત્યારે જે કાર્ય થાય છે એનો સ્વાભાવિક છે. સ્વરૂપના ભાનમાં વર્તતો શુદ્ધ સ્વભાવ પરિણમનનો જીવ કરતા છે એમ સિદ્ધાંત થાય છે. અને ત્યારે એને સમ્યક દર્શન થયું, સ્વાનુભવ થાય ત્યારે સમ્યક દર્શન થયું એમ છે. કેમ કે નેતર સમ્યક દર્શનમાં કલ્પના કરે છે કે હું નવતત્વને માનું છું, છોદ્રોને માનું છું, તીર્થંકરાદિને માનું છું, પંચપરમેશ્વરને માનું છું. માટે અમારી શ્રદ્ધા બરાબર જૈન દર્શનમાં શ્રદ્ધા છે એ પ્રમાણે શ્રદ્ધા છે. સ્વાનુભવ થયા પહેલાં સમ્યક શ્રદ્ધા નથી, સમ્યક દર્શન નથી. આ ભૂમિકાને ચોથી ભૂમિકા એટલે ચતુર્થ ગુણસ્થાન કહેવામાં આવે છે. ગૃહસ્થ વેશમાં રહેલ રાજા હો, અન્ય હો, સામાન્ય ગૃહસ્થી હો, કોઈ પણ સ્ત્રી હો, છતાં તત્વમાં નિર્દોષ દ્રષ્ટિ વડે સ્વાધીન ધર્મ પામી શકે છે. સંગની પંચેન્દ્રિય જીવને આ સ્વાધીન ધર્મ પામવામાં કોઈ સિદ્ધાંતિક વિરોધ નથી, આત્મિક સુખ પ્રગટ અનુભવ ગોચર વર્તતું હોવાથી તે સુખી છે. પોતાના ભાનમાં શું થાય છે, સુખનો પ્રવાહ આત્માના સુખ ભંડારમાંથી શરૂ થાય છે, એનો અનુભવ પ્રત્યક્ષ વર્તે છે એટલે એ સુખી છે. હું જ્ઞાનનો કરતા છું એટલે કે રાગાદિક તથા જળની ક્રિયામાં સ્વામીપણું થતું હતું કે અહમપણું કર્યું. જ્ઞાનનો કરતા કરીને રાગાદિક ન કરતા હતો એ ફેલ્યો એમ કહે છે. સ્વ પદાર્થની ક્રિયાનો કરતા હતો એ દેહાદિના પરિણામનો એ ફેલ્યો, એ કરતા પણ કર્યું. અને પોતાના પૂર્ણ પવિત્ર બેહદ સુખ સ્વરૂપનું અહમપણું નિર્દોષપણું એ જ્ઞાનમાં થતું તે જ ચારિત્ર છે. જ્ઞાનમાં સ્થિર થવું અથવા ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એનું જ્ઞાન ચારિત્ર થાય. પછી એમાં રાગનો એ વખતે અભાવ વર્તે છે એટલે એ ચારિત્રને વિતરાગ ચારિત્ર કહેવામાં આવે છે. આપણે જ્ઞાનથી સીધું સમજાય એવું છે કે જે જીવનો જ્ઞાનનો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો એને ત્યાં ચારિત્ર કહેવામાં આવે છે. સ્થિરતા અસ્થિરતા એ ચારિત્રના પરિણામ લીધા. એટલે મન વાણી દેહની ક્રિયા પુણ્યાદિમાં અટકવું અજ્ઞાન વડે થતું હતું એને વિભાવ જાણીને એ મારો ધર્મ નથી એમ તે ઉપાધિથી જુદો પડીને જ્ઞાન ગુણમાં જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી પણ થતો એટલે પરનો કરતા ન હતો એટલે પરનો કરતા ન થયો અને પોતાના નિર્દોષ જ્ઞાન ગુણનો કરતા
રસમાં પણ લીનતા થાય છે.
વિપરીત ચારિત્ર હોવાથી એને અચારિત્ર પણ કહેવામાં આવે છે. જેમ જ્ઞાન ને અજ્ઞાન કહેવામાં આવે છે એ પણ ચારિત્ર નું જ પરિણામ છે.
અવલોકનમાં
ચારિત્રમ ભાવે શ્રેણી માંડે ત્યારે ચારિત્રમોહ નો ઉપશમ કરે છે પણ ત્યાં સુધી ચારિત્રમો છે એ ક્ષુક્ષમ ભાવે કરી છે. અને જયારે શુદ્ધોપયોગ થાય છે અને વિકરાગ ચારિત્ર પ્રત્યે છે ત્યારે કેટલા ચારિત્રના દોષનો અભાવ થાય છે. ચારિત્રના દોષરૂપ રાગાદી વિકાર એનો વિકાર એનો અભાવ છે. ઉપશમ નથી પણ અભાવ થાય છે. ક્ષયોપશમ છે ને એટલે કેટલો ક્ષય છે પણ એટલો ક્ષય નથી. અભાવ છે જે સમ્યક પ્રકારે અભાવ છે એમાં એટલો ક્ષય નથી. થોડો ઉદય પણ ત્યારે ચારિત્રમો તો આપોઆપ મંદ થાય એવો છે. એકદમ શુભ ભાવ ઉત્કૃષ્ટ શુદ્ધભાવ સૂક્ષ્મ શુદ્ધભાવો ઊંચી કોટીના શુદ્ધભાવો એવા શુદ્ધભાવો ત્યાં કસાયની મંદતાના પરિણામ થાય છે પણ એ સૂક્ષ્મમાં મંદપણું આવે છે. તીવ્રપણું મંદપણું એવી જે તારતમ્યતા છે એનો ફેર છે. એટલે ત્યાં પણ થોડો રસ મંદ પડે છે. કસાય રસ પણ ત્યાં મંદ પડે છે કેમ કે કસાય રસ અને દર્શન મોહને શુદ્ધો સંબંધ છે. જ્યારે કષાય રસ તીવ્ર થાય ત્યારે દર્શન મોહ આપોઆપ જ તીવ્ર થાય. પણ કષાય મંદ થાય ત્યારે દર્શન મોહ આપોઆપ મંદ નથી થતો. કોઈને કષાય મંદ થાય ને દર્શન મોહ તીવ્ર પણ થાય. કષાય રસ મંદ પડે એટલે કોઈને ગ્રહી પૂછ્યા તો એને કષાય રસ મંદ પડે. આ લેશિયાના પરિણામ છે ને એ રસને સૂચવે છે. તો શુકલ લેશિયા સુધીમાં ભવી જાય છે. દ્રવલિંગી શુકલ દિશામાં જાય છે. નવમી ગ્રહવતી દેહ છોડે ત્યારે શુકલ દિશા નવમી ગ્રહવતી જાય તો ત્યાં કષાય રસ મંદ પડે છે. પણ દર્શનો ની પકડ શ્રદ્ધા સાથે છે ન પણ મંદ પડે. પણ સમજણપૂર્વક તત્વને સમજણપૂર્વક જો કષાય રસ મંદ પડે તો દર્શનો સાથે સાથે દર્શનો નો રસ પણ મંદ પડે એમ છે. જરા વિચિત્ર વિષય છે. અટપટો કષાય રસ છે એને તીવ્ર થવા સાથે તો દર્શન મોહ તીવ્ર થઈ જાય છે પણ મંદ થવા સાથે એવું નથી. આ વન વે ટ્રાફિક છે કે કષાય રસ મંદ પડે અને કોઈને દર્શન મોહ તીવ્ર થાય છે. ધર્મબુદ્ધિ અનુષ્ઠાન કરે, ધર્મબુદ્ધિ તપશ્ચર્યા કરે, ધર્મબુદ્ધિ બહુ નમ્રતા છે. જેમ કે આ દ્રવ્યલિંગીનો વિષય એકન્દ્રીમાં કેમ જાય એક સમય પછી દર પછી દેવલોક પછી એકદમ એકન્દ્રીમાં કેમ જાય છે? એટલું બધું એનું અનુષ્ઠાન છે. જોઈને માણસને એમ ફરી જાય કે ઓહો શું નિરાજ છે એમ લાગે. જેવું તો વર્ણન કરતા હતા, જીવતી ચામડી ઉતરડીને ખાર છાંટે અને બળતરા થાય એના ચહેરા ઉપર, આંખના ખૂણામાં ફેર ન પડે. આંખનો ખૂણો ફેર, આંખ નહીં, આંખના એ ખૂણામાં ફેર ન પડે. આવી કશાય નહીં મારાથી કશાય ન થાય. હું જૈન મુનિ છું, ઉપસર્ગ પરીક્ષા આવે તે શાંત ભાવે સહન કરવા તે મારો ધર્મ છે. આવા રાગ નો આધાર છે. રાગ ના બળે મંદ કશાય ના મળે એમ છે. એવું અવલંબન એવું લે છે, નહીંતર તો ક્યાંથી ટકી શકે. પણ એને બરાબર ભાન છે કે હું જૈન મુનિ થયો છું, દીક્ષા લીધી છે મેં, ગમે તે ઉપસર્ગ પરીક્ષા આવે શાંત ભાવે સહન કરવું તે મારો ધર્મ છે. ગમે કરે ને શાંત જ રહીએ. વિચાર પીડ્યું છે તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ ડોને દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ જો ને માયાનો રંગ કેવો છે એટલે કેવો છેતરાય છે જીવ તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજો એને હાડકામાંથી એના અવાજ નીકળે છે. ભલે ઉપવાસ કરીને હાડકા પાછળ દેખાય છે પણ એમાંથી અવાજ નીકળે છે કે હજી એમ અનંતા ગર્ભ લેશે કરશે. કસાય રસ થોડું છે અને દર્શન નો છે એનો એનો તો બહુ સૂક્ષ્મ વિષય છે. એટલે એને આજુબાજુના ભાવોમાં એને ક્યાં ક્યાં વિનાભાવીપણું છે, તીવ્રતા મંદતા સાથે એ સમજાવવામાં આવે છે. અને એટલે સમજાવવામાં જ્ઞાન પ્રધાન શૈલી છે, એ જ્ઞાનીઓએ આચાર્યોએ અપનાવી છે. સમજણપૂર્વક યથાર્થ સમજણપૂર્વક જો કસાય રસ મંદ પડે તો દર્શન મોહનો રસ પણ સાથે સાથે મંદ પડે. જ્ઞાનથી સમજાવે છે, જ્ઞાનમાં યથાર્થ સમજણ થાય તો સીધું સમજવું હોય દર્શન મોહનો તો પણ જે પર પદાર્થમાં અને રાગમાં મારાપણ અનુભવાય છે તો મારાપણામાં રાગ મુખ્ય થાય છે, અનુભવમાં જ્ઞાન મુખ્ય થાય છે. પણ એ બંનેને ગૌણ કરીને મને એમાં પોતાપણું શું થાય છે, મારું હૈયાતીપણું ત્યાં લાગે છે, ત્યાં કંઈક થતાં મને કંઈક થવા માંડે છે એવું મારું હૈયાતીપણું ત્યાં લઈ લીધું છે મેં, એ પકડે તો શ્રદ્ધા પકડાય, મિથ્યા શ્રદ્ધા પકડાય. અને મિથ્યા શ્રદ્ધા પકડાય તો મિથ્યા શ્રદ્ધાની ભૂલ નહીં રહે, પણ બહુ સૂક્ષ્મ ભૂલ છે. શ્રદ્ધાની ભૂલ બહુ સૂક્ષ્મ છે, કેમ કે સાચું સમજાયા પછી પણ એમ પોતાને લાગે કે મારી સમજણ સાચી છે પણ શ્રદ્ધાની ભૂલ ઊભી હોય છે. એમાં
સમજણમાં ભૂલ નથી, શ્રદ્ધામાં ભૂલ છે. એક્ચ્યુઅલમાં સમજણમાં ભૂલ નથી, શ્રદ્ધામાં ભૂલ છે.
સમજણમાં તો શું છે કે વિચારમાં ભૂલ નથી પણ વેદનમાં ભૂલ છે. બે જ્ઞાન ની પર્યાય છે. એટલે જ્ઞાન માં ભૂલ ખરી, પણ વિચારમાં નહીં, વેદનમાં. વિચારમાં ચોખ્ખું હોય, દેહ તે હું નથી, મન વચન કાયાનો પ્રયોગ તે હું નથી, રાગ તે હું નથી, ચોખ્ખી સ્પષ્ટ સમજણ હોય. પણ અનુભવ એનો વેદન બીજું હોય. શરીરમાં આશાતા થાય તો મને થઈ એવો નિર્વિકલ જીવન આવે. શુદ્ધ વિકલ્પ ન કરવો પડે કે મને વેદના થઈ, મને વેદનાથી એવો વિકલ્પ ન કરવો પડે, અને મને પીડા થાય છે એવો અનુભવ કરે. આ વેદનને ભૂલ છે, એ જ્ઞાનને ભૂલ છે. એટલે હમણાં સ્પષ્ટ થયું થયું છે કે જ્ઞાનની ભૂલ બે પ્રકારે છે, એક સમજણની અને એક વેદનની. તો સમજણની ભૂલ, ઊંધી સમજણની ભૂલ સવળી સમજણથી તો મુમુક્ષુ ટાળે છે. અને સંતોષ પામી જાય છે કે મારે, મને હવે ભૂલ નથી, હવે હું બરાબર સમજતો થઈ ગયો, હવે મારી ભૂલ નથી, જ્ઞાનમાં મારી ભૂલ નથી, હવે શ્રદ્ધામાં ભૂલ છે. બધું ઊભો રહે, હજી ઊભો રહે, ધીરો ખમ. સમજણની ભૂલ સમજણથી ટાળી, પણ વેદનની ભૂલ વેદનથી તો ટાળ એમ કે છે. વેદનની ભૂલ સમજણથી નહીં ટળે, વેદનથી ટળશે, કેમ કે વેદનમાં ગૂંચ પડી છે તારે, તો વેદનથી ટાળ. તારું જે પરપ્રવેશ ભાવરૂપ જે વેદન છે, અધ્યાસિત વેદન છે, એ અશક્ય ને અસંભવિત છે, કરી શકાતું નથી, થઈ શકતું નથી, બની શકતું નથી. પણ અધ્યાસમાં તો પકડશું જોડીને, સાપની જેમ પકડાણો, અને એ સ્વવેદન વગર, સ્વસંવેદન વગર એ ભૂલ ટળે એવો નથી. વેદનની ભૂલ વેદનની ના નહીં કરે. અને એ વેદનપૂર્વક જે ભૂલ ટળે છે ત્યારે સ્વાનુભવ આવે છે, અને એ સ્વાનુભવ આવે છે ત્યારે સમ્યક દર્શન થાય છે. ત્યાં સુધી સમ્યક દર્શન નથી થતું. આમ
જે માણસની બુદ્ધિ ઓછી હોય, એ તત્વ સમજણનો વધારે ઉપયોગ ન લગાતો હોય, એટલે પોતાના વેતનને વારંવાર જોતો હોય, તો એની સમજણની ભૂલ આપોઆપ ટળી જાય.
તિર્યંચને શું છે એને ક્યાં નવું તત્વ શીખવાના છે? આશરો કોને કહેવાય, સમર કોને કહેવાય, શબ્દની ખબર નથી, ભાવની ક્યાંથી એને ખબર. પણ બે ભાવ એને પકડાય છે વેદનમાં, રાગની આકુલતા, જ્ઞાનની નિરાકુલતા. અહીંયા દાઝે છે, રાગની આકુલતામાં દાઝે છે. જ્યાંથી દાઝે ત્યાંથી ખસે. ભૂલથી સળગતા કોલસા ઉપર હાથ પીડ્યો હોય તો વિકલ્પ કરે, ઉપાડું ન ઉપાડું, કેમ દાઝ્યો, કેમ ગુનું લાગ્યું, અત્યારે ઉપાડું, પછી ઉપાડું, ઉપાડવા જેવું છે કે નથી ઉપાડવા જેવું, પહેલા વિચાર કરી લઉં પછી ઉપાડીશ. હે, હાથ મૂક્યો નથી ને ઉપડ્યો નથી, વિકલ્પ કરવાની જગ્યા વિચાર કરવાની નથી, એટલે ખોરાક ઉપાડી લીધો. કેમ કે દેહાત્યાસ છે, એટલી સાવધાનીનો અમને પંચેન્દ્રિયની સાવધાની કેટલી તીવ્ર ગતિથી કામ કરે છે. હાથ પડ્યો, ક્યાં પડ્યો છે, શું કરવા પડ્યો છે, શું છે, એ કાંઈ જોયા પહેલાં હાથ ઉપાડી દીધો, વિચાર કર્યા પહેલાં દાઈજો ખરો કે નહીં, ખસી જશે. આ અહીંયા દાઝતો નથી એટલે ખસતો નથી, વિકલ્પમાં દુઃખ લાગતું નથી, રાગમાં કસાયમાં દાઝતો નથી, માટે ખસતો નથી. દાઝે તો ખસ્યા વગર, દેહની જીવનો સ્વભાવ છે, વિચાર કરવાનો રીએ ખસું કે ન ખસું, ખસે જ ખસે, પુરુષાર્થથી ખસે, એ ખસવાનો પ્રયત્ન છે. આ માણસ પુરુષાર્થ પૂછે છે ને, પુરુષાર્થ શું કહે, આનું નામ પુરુષાર્થ છે. કેવો ખસે છે, જોરથી, એનું નામ પુરુષાર્થ છે. બસ એટલો જોરથી વિભાવમાંથી ખસીને સ્વભાવમાં આવે. પુરુષાર્થનો વિરિગુણનો પર્યાય પણ તારતમ્ય વિશેષ ખબર, ત્યારે એને સમ્યક દર્શન પહેલાની સંવેગની ભૂમિકા કહેવામાં આવે છે. સંવેગ છે ને, સંસંવેગ અનુકંપાને આસ્થા, નિર્વેદ અનુકંપાને આસ્થા, પાંચ ગુણ છે સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા. એમાં સંવેગ પુરુષાર્થનું નામ છે, અને નિર્વેદ ઉદાસીનતા અને વૈરાગ્યનું નામ છે. નિર્વેદ વિકલ્પમાં આવે એટલે જ્ઞાન તો થાય, જયારે નિર્વિકલ્પ સાતમાં માં હોય ત્યારે જ્ઞાન ના થાય. કેમ કે ઉપયોગ ના પ્રત્યેક વિષય થી બીજા વિષય ને અડે ને સ્વિકલ્પ દશામાં આવે એટલે જ્ઞાન થાય છે. એ વખતે જ્ઞાન નું વિધન છે ને, વિધન વિધન વગર નું તો જીવ ક્યારે નથી. નહીં નહીં, એનો અભાવ જોયો છે પોતાના જ્ઞાન વેદન માં. અસાતા વેદ ની અને બહારમાં સંયોગ બધાનો અભાવ જોવે છે, એનો અભાવ છે. એક સત્તામાં બીજી સત્તા નથી. જ્ઞાન વેદનની હૈયાતીમાં અસાતા વેદનની હૈયાતી નથી.
થોડી વેદના તો થાય ને, તો એ જે વેદના થાય
ચારિત્રના અંશે ભાવમાં, એની સત્તામાં જ્ઞાન વેદના નથી, ને જ્ઞાન વેદન વેદનની સત્તામાં એની સત્તા નથી. ઉગણની પર્યાય તો નહીં, પણ એક જ ગુણની બે પર્યાય, અસાતા વેદની અને જ્ઞાન વેદન બે એક સાથે હોય તો પણ એક સત્તામાં બીજાની સત્તા ક્ષેત્ર ભિન્નતા છે એને ગુરુ પાડવા માટે એમ કહેવાય છે. પછી કૃષ્ણ ભાવાર્થમાં એ લીધો ને ક્ષેત્ર ભિન્નતા, ક્ષેત્ર ભિન્નતા જયચંદ્રીએ લીધી. રાગને અને જ્ઞાનને પર્યાયને અહીંયા સંવર થાય છે ત્યાં ક્ષેત્ર ભિન્નતા છે, એના પ્રદેશો ભિન્ન છે એમ લીધું પંડિત જયચંદ્રી. કેમ કે એક સત્તામાં બીજી સત્તા નથી એનો એવો અનુભવ થાય છે, અને પાછા સાતમા ગુણ સ્થાનમાં ડૂબકી મારી જાય છે. પછી ત્યાં ટકતા નથી. હું જે જ્ઞાન થયું કે આ શરીર સળગે છે, ખોપરી સળગે છે, સાતમામાં ડૂબકી મારી કે શ્રેણી ઘડીને આઠમામાં નવમામાં દસમામાં બારમામાં કેવળ જ્ઞાન અંતરનું જાળ શરીરનું હળદું બધું બંધ એક સાથે એક સેકન્ડમાં બધે બહાર ને અંદર ને બધે આ બોલવાઈ જાય છે. કેવળ જ્ઞાન થી ઉપસર્ગ કરી શરીએ નહીં, ક્લાસ શરીર એકદમ પરમ અવતારિક શરીર છે. એક ચેદ નો બાર કાંઈ નથી, પરમાણુ એક સેકન્ડમાં પરમાણુ કરી જાય છે. વ્યાપમાં એ તો એવું છે કે વ્યાપ વ્યાપક પણે વ્યાપતું નથી. જ્ઞાન વેદન અસાતાના વેદનમાં વ્યાપતું નથી, અસાતાના વેદનમાં જ્ઞાન વેદન વ્યાપતું. એટલે તો પ્રદેશો ફેરી લીધા, માટે પ્રદેશો ફેરી લીધા કે અમે વ્યાપતા નથી એકબીજામાં, વ્યાપે અમે વેચતા નથી એમ છે. જ્ઞાનાર્ગમાં લીધું છે કે પ્રાણાયામના પ્રયોગથી આત્મધ્યાન થતું નથી. પ્રાણાયામની પ્રક્રિયા લીધી ઈંગળા પિંગળાની નાડીની બધી કુંભક રેચકને વાયુની ગતિ ફલાણ પાસો પ્રયોગ શું છે એ પોતે વર્ણવે છે, પછી ટોટલ મારે છે કે આ વાયુનો કુદગલનો પ્રયોગ છે એનાથી આત્મધ્યાન થતું નથી. નહીં તો બધા પ્રેક્ટિસ કરે છે, યોગના પ્રયોગની પ્રેક્ટિસ કરે છે, મનની સ્થિતિ માટે કરે, જેમાં કૃત્રિમ ઇન્જેક્શન આપે તો એને એમ લાગે કે મને હવે દુખાવો નથી, જેવી અસર ઘટી એટલે દુખાવો ચાલુ. એમને પ્રાણાયામનો પ્રયોગ કર્યો એટલે એમ લાગે કે નાનામાં શાંતિ સારી મળે છે, એ જ્યાં પછી અસર છૂટી નીચે દૂર વીજળી નફા
છેદી નથી શકતો.
નહીં આ બળવાન છે, બે વેદનમાં બળવાન છે. સાતમી નાખીની વેદના શ્રદ્ધાને તો ન છૂટી શકે, પણ અનુભૂતિની પરિણતિ લબ્ધની છે એને પણ ન છેદી શકે. અને એટલી જે ચારિત્રની સ્વરૂપ સ્થિરતા છે એને ન છેદી શકે, એમાં ઉત્પન્ન થયેલા સુખ શાંતિને ન છેદી શકે, અનુભૂતની પરિણતિ છે. અને એને એની પાછળ પીઠ બળ છે ભગવાન આત્મા. કોના આધારે પરિણમે છે ત્યાં પરિણતિ? ભગવાન આત્માને આધારે પરિણમે છે. પરમેશ્વર પદ છે એને આધારમાં, આનંદ ગુણનો ખજાનો. અને જે સાતમી નારકીની વેદના એને કોઈ આધાર નથી રહ્યો, હવે એ નિરાધાર પરિણામ વિચારો થઈ ગયો, એ નહીં કરી શકે. આમાં કોઈ બળ નથી, આમાં બળ છે, બધું બળ આમાં. અવલંબન નો વિષય તો મુખ્ય કરીને વિચારવા જેવો છે. પ્રથાનો એ મુખ્ય ગુણ છે અવલંબન લેવાનો, અવલંબન લેવાનો. પણ જ્ઞાન ચારિત્ર આદિ બધા ગુણોમાં એ અવલંબન લેવાનું કાર્ય થાય છે. બધા ગુણ સ્વરૂપનું અવલંબન લે છે જયારે સમ્યક દર્શન થતો છે. અવલંબન છૂટી જાય ને એટલે જેને કાંઈ નથી, જેનાથી ઘણું દુઃખ થતું હતું એ જેને કાંઈ છે જ નહીં, એટલું હળવું થઈ જાય, નહીં વ્યક્ત થઈ જાય. એટલા માટે નારકીમાં પણ સમ્યક દ્રષ્ટિને દુઃખ થી અંતર સુખ રસ
સત્પુરુષના સંયોગમાં રહેવા છતાં સત્પુરુષને પ્રત્યે અભક્તિના જે પરિણામ થાય એમાં સત્પુરુષનું અવલંબન છૂટી જાય તો જ થાય.
મિત્ર, બહુ મોટી વાત છે. અભક્તિ નહીં, ઓછી ભક્તિ હોય ને તો એ અવલંબન નથી. બહુ ભક્તિવાળાને તો અવલંબન છે એ વિચાર જ કરવાની જરૂર નથી. પણ જેને જે માત્રામાં ભક્તિ હોવી જોઈએ, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને પરમ વિનય કહેવાય. 254 એથી ઓછું હોય જેટલું કાંઈક પણ ત્યાં જે અવલંબન નથી આપ્યું. ઓખના વર્ગ છે, ઓળખાય, ઓળખાણ થાય તો પરમેશ્વર બુદ્ધિ આવી. ના, કેમ કે પરમેશ્વર પણ તારે છે ને આ પણ તારે છે, નિમિત્ત અપેક્ષા એ બંનેની સમાનતા છે. આ ઓછું તારે ને આ આટલા ટકા તારે ને આ આટલા ટકા તારે, એવું તો કંઈ પણ થતું નથી. જોઈએ 100% બંને તારવાના નિમિત્તત્વ ધરાવે છે. તારવાનું નિમિત્તત્વ બંનેમાં 100% છે, માટે પરમેશ્વર બુદ્ધિ લીધી છે. બધું ગણિતથી સાબિત થાય એવી વાત છે, કલ્પના નથી, અલંકાર નથી. હા, એને જ્ઞાની પુરુષ નું અવલંબન નથી. આજે ભક્તિ કરશે કાલે હું બોલશે કે એવું મુશ્કેલ છે, હજી દારૂ પીધેલો નશો ઉતરો નથી. દારૂ પીધેલો માતાને માતા કીધા પછી ક્યારે શું કહેશે એને ખબર નહીં રહી. એમ આજે ભક્તિ કરશે કાલે શું કહેશે એને ખબર રહેવાની નથી. એવી વાત છે, મુખ્યાત્મનો નશો છે. માટે એ ભક્તિમાં વિશ્વાસ મૂકવા જેવો ખૂબ ભક્તિ ટાળીને ઓળખાણની ભક્તિ આપવી જોઈએ. બીજું ઓળખીને વાત લીધી, વાંચો પહેલામાં તીર્થંકર આદિ બીજી લીધી. તીર્થંકર આદિ જ્ઞાની પુરુષનું ઊંચકું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છતાં નિમિત્તને ઓળખીને ઉપકારી નિમિત્તની અસર ન લેતો, એમ ઓગે નહીં. હું નિમિત્તને ઓળખીને ગાથા શબ્દ થાય ને પ્રવચનનો બીજી નીતિ છે, ઓળખીને શબ્દ વાગ્યો છે ને.
ઓળખીને ઉપકારી કારણ પોતાને ન મળે,
ઓળખા વગર શું ખબર પડે? તમારા ઘરમાં હીરો છે, તમારા મિત્ર ઝવેરી છે, એમ કહ્યું તમે નથી ઓળખતા કે ભાઈ તમને ખબર નથી
આ રેડો તમે રાખવામાં આમ ના કાકો પટકો નથી, આની કિંમત અત્યારે 25 લાખની છે. તો એ 25 લાખમાં એને મિત્ર મિત્ર વિશ્વાસ હોય તો 25 લાખ માની ને હાચવી રાખે, અને 25 લાખ છે, 25 લાખ છે, 25 લાખ છે, 25 લાખ છે એમ વિના કરે. પણ ભાવ વધીને 50 લાખ થાય તો એ 25 લાખ જ લઈએ પછી, અને ઘટીને એના 10 લાખ થાય તો કોઈ 11મા લાખ એને આપે ને. એ વખતે એને આઘાત થાય, મારે તો 25 લાખનો આવો નંગ હતું ને ભાઈ, હતું કેવી ને વાત કીધી, તમે ઓળખાણ નથી શું સીવા મારે. જ્યાં સુધી પોતાને પરખ ન આવે ત્યાં સુધી એને કિંમત કરતા આવડે નહીં, કિંમત કરતા ન આવડે તો થઈ ગઈ. આ તો આખો આધાર મૂલ્યાંકન ઉપર છે. ત્રીજો પારિગ્રહ, સ્વભાવ એટલે કેવળ જ્ઞાન ને આત્મધર્મ તેનું જાણવું, તેમાં પુણ્યાદિ દેહાદિનું કર્તૃત્વ અને સ્વામિત્વ ક્યાં આવ્યું, જરાક મધ્યસ્થપણે વિચારો. આ ચોખ્ખી વાત છે, આવી જરાક મધ્યસ્થપણે વિચારો. પોતાના અભિપ્રાયની ખતમણીમાં અને સંભાળમાં ક્યાં ભૂલ થાય છે તેને ઊંડાણથી વિચારો. આ ખતમણી છે એ સમજણની ભૂલ છે, અને સંભાળમાં વેદનની ભૂલ છે એને ઊંડાણથી વિચારો. હવે વાત તો બધી આવે છે, આવી કે નહીં? ખતમણી ને સંભાળ બે જુદી જુદી વાત આવી કે ના આવે? સંભાળે તો વેદન આવે, સંભાળતો નથી એટલે વિચાર આવે છે, પણ વેદન નથી આવતું. તેને ઊંડાણથી વિચારો. જે સ્વરૂપ સતરૂપ છે, સ્વાધીન છે, તેને અન્યથા માનવું તે શું મહાન અપરાધ નથી? તે સ્વહિંસા નથી એમ પૂછે છે. હવે 100% અપરાધ ને હિંસા છે, પરને પોતાનું માનવું તે મહાપાપ છે, મિથ્યાત્વ છે. હું પરથી ભિન્ન જ્ઞાતા છું, તે જ્ઞાન અને જ્ઞાનનો ભરોસો કરવો તે શ્રદ્ધા પરમ દુર્લભ છે. એની પ્રતીતિ કરવી, જ્ઞાન સ્વરૂપ જ છું એવી પ્રતીતિ કરવી, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ કરવી, એને દુર્લભતા કહેવામાં, એ દુર્લભ છે, એ જીવે અનંતકાળમાં કર્યું નથી. પ્રત્યક્ષતા અને વિશુદ્ધતા સાથે લઈએ છીએ ભૂમિકા. જ્ઞાનનું વિશુદ્ધપણું આવે છે, નિર્મળપણું, વિશુદ્ધ તો નિર્મળ થાય છે. પ્રત્યક્ષપણું છે એમાં મલિનપણું નથી, એટલે એને હારે જોડે ક્યાંક ક્યાંક જોડે. ભિન્ન ભિન્ન આચાર્ય પ્રત્યક્ષનું પ્રકરણ છે ને, જ્ઞાનમાં ઠર્યા વિના જ્ઞાનની શ્રદ્ધા થાય, એમને મદદ ન થાય વિચારીને. જ્ઞાનમાં ઠર્યા વિના જ્ઞાનની શ્રદ્ધા થાય નહીં, થાય નહીં. શ્રદ્ધામાં એટલે આત્મામાં ટેક્યા વિના શાંતિ થાય નહીં. પુણ્યાદી ભાવ તો મોહકર્મની સંતતિ છે, પરંપરા. સંતતિ એટલે પરંપરા, ઉપાધિ છે. તેનાથી શાંતિ કેમ થાય? હળવે હળવે ન્યાયને તારવો જોઈએ, સીધું ન બેસે તો પણ હળવે હળવે ન્યાયને તારવો જોઈએ. કે સુખ શાંતિનું સત્તા અથવા સ્થળ ક્યાં છે? શું કરવા આ બધું માંડી છે આટલી બધી? કે સુખ શાંતિ ક્યાં છે એ બરાબર શાંતિથી શોધવું જોઈએ. જો પરમા સુખ હોય તો બતાવો, પરમા સુખ હોય તો બતાવો. ગુરુજી એક બહુ સરસ વાત કરતા કે તમે રૂપિયા દઈને સુખનો આભાસ થાય છે, કોઈ પણ પરમાણુની પર્યાય જોઈને સુખનો આભાસ થાય છે, આ શરીરમાં સુખનો આભાસ થાય છે. તો તમે જેમાં સુખનો આભાસ હોય, આ રૂપિયો આવે છે એવડો કે એના એક એક પરમાણુ છૂટા પાડીને તપાસને જેને પૃથક્કરણ અથવા એનાલિસિસ કહે છે, એમાં સુખ ક્યાં છે? કયા જળ પરમાણુમાં કઈ જગ્યાએ સુખ છે? જરાક છૂટું પાડીને છેદ કરીને જોતો કરો કે તને કઈ એમાં આભાસ થાય છે, પણ છે કે નહીં? કે એમને મધ્યમથી જ આભાસ થાય છે મૃગજળની જેમ.
કે જો પરમાં સુખ હોય તો બતાવો. કોઈ કહે કે સંસારમાં રહીને જ્ઞાન ન થાય, પણ અમે કહીએ છીએ કે સંસાર ભાવથી રહીત ગમે ત્યાં જ્ઞાની થઈ શકાય છે. સંસાર ભાવથી રહીત થઈને, સંસારના ભાવે જ્ઞાની ન થાય, પણ સંસાર ભાવ રહીત થઈને ગમે ત્યાં જ્ઞાની થઈ શકાય છે, આનંદ ભાવનો છેડો લાવી શકાય છે. આપ દલીલ એમ કરે ભલે સુખ દેખાતું ન હોય, આંખથી ભલે કોઈ પરમાણુમાં સુખ ન દેખાતું હોય, પણ ગળપણ ભાવતું હોય અને ભાવ ગળપણ ખાતા ખાતા એમ કે અમને તો સુખ લાગે છે, એનું શું કરવું જોઈએ? કોઈને ભલે સુખ ભાવતી હોય તો અમને ખાતા ખાતા સુખ લાગે છે, એનું શું કરવું? હવે એ કેટલી સ્થૂળ વાત છે કે જો એમાં તને સુખ લાગતું હોય તો ત્યાંથી તું હવે ખાતા બંધ થતો જ નહીં બાપા, ત્યાં ત્યાં રહી જતું. હવે શું કરવા સુખ ને છોડે છો તો? હે, ત્યારે તો ભાત જોડીને ના પડે ભાઈ સાહેબ, અમે રવા દઉં ભરી દઈશ જેવી સુખ હતું. મેં ક્યાં ગયું ગરીબમાં 15 મિનિટમાં ગયું ગયું, અનુભવની યુક્તિ છે. પણ એટલું જાડું કાંતે છે, એટલું જાડું કાંતે છે, અમને તો સુખ લાગે છે. આવું જાડું ન હાલે, મને સુખ લાગે છે પણ હમણાં ના પાડી છું. હવે પાછું તું ક્યાં ગયો? એ વખતે સુખ લાગતો તો એ ક્યાં ગયો તો? આ સવાલ બતાવ તારા સુખ ને આપણે. જો પરમાં સુખ હોય તો બતાવો એમ કરીને તપાસણીમાં નાખે છે ગુરુદેવ. તપાસ તો ખરો, આ તપાસનું એ અવલોકનનું પ્રિસ્ટેજ છે એમ ના તપાસ. કોઈ કહે કે સંસારમાં રહીને જ્ઞાન ન થાય, પણ અમે કહીએ છીએ કે સંસાર ભાવથી રહી ગમે ત્યાં જ્ઞાની થઈ શકાય છે, તેમાં કોઈ ના પાડે તેમ નથી. આત્મા નિરુપાધિક સ્વાધીન તત્વ છે, ના પાડે એમ તો નથી, પણ હા પાડે એમ છે અનંત જ્ઞાની. કોઈ જીવ પાત્રતામાં આવે અથવા પાત્રતા વિશેષ કોઈ જીવને દેખાય ત્યારે જ્ઞાનીને બહુ પ્રમોદ થાય છે, બહુ પ્રમોદ થાય છે. આ જીવ કંઈક હવે નજીક આવવા માંડ્યો, આ જીવ કંઈક એને નજીક આવવા માંડ્યો. ના તો કોઈ પાડતું નથી, પણ એનો આદર કરવામાં આવે છે, પરમ આદર કરવામાં આવે છે. એને ત્યાં સુધી બતાવવામાં આવે છે કે એ જીવ તે આ તત્વની વાત કંઈક રુચિ પ્રીતિ પૂર્વક સાંભળી તો તું તો ભાવિ નિર્વાણનું ભાજન છો, અમે તને એમ કહીએ છીએ. સિક્યોરિટી આપી દે છે પહેલેથી એને, સત્પ્રતિ પ્રીતિ સીતે વાર્તા આપી શકતા નિશ્ચિતમ સ ભવે ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન, એ ભવ્ય ભાવિ નિર્માણ ભાજન છે. એટલો એટલો બધો રિસ્પોન્સ આપવામાં આવે છે, ઇન્સેન્ટિવ આપે છે કે નહીં, નિકાસ કર્યાની અમે લાયસન્સ આપે છે કે નહીં, આયાતના પ્રદેશમાં ફાંસી લાગી છે એક્સચેન્જને ઘણું વેચવું પડે છે, નિકાસ કરે અને આયાતના પરવાના આપી દે છે. એમ અહીં કઈ તું પાત્રમાં આપને તેને તમને નિર્માણ પદનો પરવાનો આપે છે. લલચાય છે માણસ કામ કરવા કેવું છે, એટલો બધો એને રિસ્પોન્સ આપે છે. પાત્રતામાં જગનની વૃદ્ધિ મુક્તિ આમ તો ઘણા ભેદ છે, પણ જાજા વર્ગ ન પાડીએ તો 3 વર્ગ પાડી શકાય. જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ, જગન્ય પાત્રતા, મધ્યમ પાત્રતા અને ઉત્કૃષ્ટ પાત્રતા. તો પાત્રતા વિશેષ એટલે સામાન્ય પાત્ર ના જોઈએ, પણ વિશિષ્ટ પાત્ર મધ્યમ અથવા ઉત્કૃષ્ટ, તો જ્ઞાને એને બહુ રિસ્પોન્સ આપે, એને ઘણું પ્રોત્સાહન આપે આગળ વધવા માટે, એને નાસીપાસ ન કરે, એને નાસીપાસ ન કરે. તે અનંત દ્વારા આવું કર્યું એમ નથી, એને
અને પાત્રતામાં આગળ આવે એવી રીતે જગ્યાએ આ તો એટલે એમ કહેશે કે તેમાં કોઈ ના પાડે તેમ નથી. આત્મા નિરુપાધિક સ્વાધીન તત્વ છે, તે પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો ત્યારે તો પ્રથમ ભૂમિકા સમ્યક દર્શન જે જૈનનો એકડો જ છે તે કહેવાય છે. તે પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો ત્યારે એ પ્રથમ ભૂમિકા મોક્ષ માર્ગની સમ્યક દર્શન એ જૈનનો એકડો છે. ઊંચી વાત છે એમ કરીને એનો ત્યાગ કરવો નહીં, એનો તિરસ્કાર કરવો નહીં, એ પ્રત્યે ઉદાસીનતા કરવી નહીં, ઉપેક્ષા કરવી નહીં. કેમ કે ઉદાસીનતાને ઉપેક્ષા નથી, પણ અંદરમાં એ તિરસ્કાર છે અથવા એને હર્ષેલો મારે. આ તો ઊંચી વાત આપણાથી ન થાય. આ એકડો છે ભાઈ, આ જ એકડો છે એમ કે એકડો શબ્દ ભાઈ આ જ એકડો છે. ચેતન જો નિજભાનમાં, જો ચેતન નિજભાનમાં છે તો તે શૂન્ય દર્શન છે. કેટલા એવા જોયા છે માણસો, અભણ માણસો ભણેલા ન કરી શકે એવા વેપાર ઉપયોગ કરે છે, ભણેલા ન કરી શકે એવા વેપાર ઉપયોગ કરે છે. હમણાં એક એવા વ્યવહાર માણસને મળવાનો છે, એમને વાત એમ કર્યું કે ભાઈ આ જે વિજ્ઞાનની અંદર જે ટેકનિકલ સબ્જેક્ટ છે એની અંદર એમ કે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય એને લોકો જલ્દી નોકરી આપે છે, એ વ્યવહારિક પણ નથી કે જુદી વાત કરી. અને જે ભણવામાં હોશિયાર હોય છે એ ગણવામાં હોશિયાર નથી હોતા, કે શું કીધું એને, એટલા બધા સ્ટુડિયસ હોય છે. સ્ટુડિયસ એટલે શું, ભણવું ભણવું ભણવું, અભ્યાસ કરવો, વાંચવું 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 વાંચવું, અને પ્રેક્ટિકલ સાઈડ નબળી હોય છે. મધ્યમ કોટીના જે હોય, સાવ ખોટિયા ના લેવા, મધ્યમ કોટીના જે વિદ્યાર્થીઓ હોય છે નોકરીમાં લેવા આવ્યો એને લેવા, એ તો ખોટી ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ, એને એના અનુભવની વાત કરી. અમે આવી રીતે પસંદગી કરીએ છીએ, અમે માર્ક ઉપર ને મેરિટ ઉપર નથી જતા કે આ કેટલા માર્કે પાસ થયો. મધ્યમ કક્ષાના માણસો પસાર કરીએ છીએ, પસંદ કરીએ છીએ. કહેવાનો મતલબ શું છે, કે માણસ વ્યવહારો અથવા પ્રયોગમાં કેટલો હોશિયાર છે એ અમે જોઈએ છીએ, અનુભવમાં કેટલો આગળ વધશે, ભણવામાં કેટલો આગળ વધશે ને અનુભવમાં કેટલો આગળ વધે એમ છે એમ અમે જોવા માંગીએ છીએ. લોકોની નજર કેટલી ઝીણી હોય છે વ્યવહારિક કામમાં, હવે એ પોતે એટલું ભણ્યા ન હોય પણ એની નજર કેટલી જેની છે. આવી રીતે માણસ પ્રયોજન છે ત્યાં કેટલી સૂક્ષ્મતામાં આવે છે. તો એ પોતે ન ભણ્યા હોય છતાં ભણેલામાં પણ કોને પસંદ કરવો એનું જ્ઞાન એની પાસે હોય છે, અને એ ધંધો એ કરતો હોય છે, એ વેપાર કરતો હોય છે. ત્યાં એન્જિન નથી કહેતો આપણે આવું કાંઈ જાણીએ નહીં, આવું કાંઈ આપણે સમજીએ નહીં, આ તો બધી બહુ ટેકનિકલ વાતો ગણાય, આપણું કામ નહીં. એ બધાને ખરીદી શકાય ત્યાં શું કે આપણે ભલે ન ભણ્યા હોય, ભણેલાને તો આપણે વેચાતા હતા રાખીએ, કે નોકરી રાખીએ ન જ છું, ભણેલા તો વેચાતા મળે છે, માટે ન ભણ્યા હોય એનો કાંઈ વાંધો નહીં. ઠીક, આ જો પ્રયોજન કેવું કામ કરાવે છે. અહીંયા સૂક્ષ્મ વાત આવે તો કે આ તો બધી ઊંચી ઊંચી વાતો, આ તો માન જ્ઞાનીઓની વાતો, આપણે કાંઈ સમજીએ નહીં, આપણે જાડી વાતો સમજીએ, આપણે જેની વાતો ન સમજીએ, માર હડસેલો એ યોગ્ય નથી, બરાબર એ અપાત્રતા છે, પાત્રતા નથી ત્યાં. એમ છે
આત્માનો પાત્ર,
આત્માને આવરણ આવે, આવરેલો છે વધારે આવરણ એના ઉપર આવે,
આવે વધારે આવરણ આવે એટલે રિપોર્ટ મજા.
આ પછી તો પરંપરા તો એ જ છે, આયા તો મુદત ને મુદત માં છે, ત્રસ પર્યાય તો બાદી મુદત ની છે, પછી પહેલો જે છે હા અત્યારે પેરોલ ઉપર છે, એમાં સુધરી જાય
તો સજા માફ થાય એવું છે. એટલે પસંદ નાક બંદી ખાના અનુભૂતા બંદી ખાના વનસ્પતિ કાય, પાણી કાય, વાયુ કાય, અન્ન કાય, પૃથ્વી કાય, એ કેન્દ્રમાં શૈલેજ છે. પાંચ કાય છે શૈલેજ. જેણે આ એકડો છે એમ કહ્યું ને, આ તો એકડો છે,
એકડો
એકલો જ અહીંયા કહેવાય છે. ચેતન જો નિજ ભાનમાં છે તો તે સમ્યક દર્શન છે, તે દોષ કે દુઃખનું કારણ, તે નિર્દોષતા, પવિત્રતા અને સુખનું કારણ છે. દોષ અને દુઃખનું કારણ તો નથી, પણ નિર્દોષતા ને પવિત્રતાનું કારણ છે. એટલે પુણ્ય પાપ રગાડીમાં તેને ટકવું હતો. જેણે પરમાર્થ સ્વરૂપ જાણ્યું, પોતાનામાં જ્ઞાતાપણું માન્યું છે, તે લૌકિકમાં કહેવાતા સારા કાર્યોને પણ પોતાના ન માને. જેણે પરમાર્થ સ્વરૂપ જાણીને પોતામાં જ્ઞાતાપણું માન્યું છે, તેને લૌકિકમાં કહેવાતા સારા કાર્યોને પણ પોતાના
ન
માને. અભિપ્રાય માગે ત્યારે એમ કેવું કે હવે તો ભાઈ સાહેબ મારો અભિપ્રાય માગવાનું છોડો, હવે મારે મને મારું કરવા દો, મારા ભાવ હવે મારા આત્મામાં જવા દો, હવે બીજામાં ન જવા દો. અભિપ્રાય માગનાર મમત્વને કારણે માગે છે, બરાબર છે. આ મારા સલાહ લેવાની યોગ્ય મુરબ્બી છે, વડીલ છે, મારે એની સલાહ લેવી જોઈએ. કેમ કે મારા છે પાકા પાસે તો કોઈ સલાહ લેવા જતું નથી. એને કહ્યું ભાઈ તને મારા પણ ભલે રહ્યું હોય, પણ મારે હવે મારા પણ છોડવું છે. હું હવે તારામાંથી મારા પણ છોડવા માટે તૈયાર થયો છું. અને એમાં આ વાત પ્રતિકૂળ છે, મને અનુકૂળ નથી. હવે તમે જાણો ને તમારું
કામ જાણે,
હું છૂટો થયો છું. લખી દેવી હું તમારાથી છૂટો છૂટો છું. ભાગીદારી છૂટી કરી દસ્તાવેજ કરી દે છે કે હવે તમારા નુકસાન નુકસાન સાથે આ તારીખથી અમારે કઈ સંબંધ
નથી.
સંસારમાં છીએ એટલે બધું પછી કરવું એમ ને, તો પછી પછી એટલું છૂટા ન થવું, તો પછી દુકાને જાવું કેમ કે સંસારમાં છીએ. હવે આત્મામાં જવું છે, અને આત્મામાં જાય છે એ સંસારમાં નથી રહેતો. પછી ભલે ઘરમાં હોય, કુટુંબ વચ્ચે હોય, તો પણ એ સંસારમાં નથી. એટલે હવે આત્મામાં જવું છે, પરમાનંદત્વ રાખવું અને આત્મામાં જવું, બે વાત નથી કરવાની. એક જ્ઞાનમાં બે તલવાર નહીં સમાય, નહીં સમાય તો નહીં જ સમાય, જગ્યા જ નથી. તો
હાજી
શું કહ્યું છે બે દિવસ પહેલાં ચર્ચામાં લીધું હતું કે જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારમાં પ્રીતિ રાખે. પરમાર્થની પ્રાપ્તિ ઈચ્છે અને વ્યવહારમાં પ્રીતિ રાખે, એ નહીં બની શકવાની સ્વીકાર. કોઈ રીતે બની શકવાનો
નથી,
અશક્ય ને શક્ય કરવું હોય. વેશના બે ઘડા છે,
પછી કરી દીધો
તેની પણ પછી પછી એ તો હિંદર વટાવીને વાત કરે છે, હવે પછી કેવી કરવું છે. વેશના બે ઘોડા છે, એક ઘોડા કરતા બે ઘોડા હારા કે નહીં હારા, તે ઉપર એક એક પગ રખાય, એક વાર એવો જોર થી નિર્ણય કરવો કે સંસારનું જે થવું હોય તે ભલે થાય, એક વાર આ સંસાર ભલે ફળગી જાય,
ભલે એને આગ લાગે પણ મારે પેલા સારું કરવું, આટલું જોર જોર થી એકવાર નિર્ણય કરી નાખો, મારે પેલા મારું કરવું છે, આ સંસારને ભલે આગ લાગે ભલે ફળ લાગે, એટલું જોર થી નિર્ણય કરે પછી એને પોતાની દિશામાં ઘડવાનું બળ આવે, નહીં તો બળ જ આવેલું નથી, સમજે ખરો, સમજણ આવે પણ સમજણનું બળ ન આવે. આ વિષય લાઈન દોરી બહુ આપે કે જીવ સમજે છે છતાં સમજણનું બળ કેમ નથી આવતું, સમજે તો છે, બુદ્ધિ છે એટલે નથી સમજતો એમ તો કહી શકાય એવું છે નહીં, પણ એને સમજણનું બળ કેમ નથી આવતું, કે કુસંગ છે અસત્સંગ છે, ખરેખર તો અસત્સંગ છે, અસતનો સંગ વધારે કરે છે, જે આત્મામાં નથી એનો સંગ વધારે કરે છે, માટે સમજે છે છતાં સમજણનું બળ આવતું નથી.
જે પૂછે છે એને મીઠાશ લાગે છે અને પોતે પોતાને પોલાનું હિતેશી સમજે છે, પોતે પોતાને એનું હિતેશી સમજે છે, એ બે વાત ભેગી થઈ જાય છે.
મમત્વ રહે છે ને, મમત્વ છોડવાનું, મમત્વ એ મીઠાશ છે, રાગ મિથ્યાત નથી, મમત્વ છે એ મિથ્યાત, મારા પણ ભાષો છે એ મિથ્યાત. આ સૂત્ર 39 સૂત્ર, કોઈ પણ જીવ પરમાર્થને ઈચ્છે અને વ્યવહારિક સંઘમાં પ્રીતિ રાખે અને તેને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં, કોઈ કાળે નહીં બને.
દેવાદિદેવ સિમંદર ભગવાનનો જય હો પરમ કૃપાળુ.